તારીખ 12/4/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 214 215 અને 216 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89
બોર્ડ નો વિષય છે અભિપ્રાય સંબંધિત, જે કોઈને કોઈ અભિપ્રાય રાખીને બેઠા છે અને જે અભિપ્રાયનો છે તે અભિપ્રાયને આધારિત બાકીનું એમ પરિણમન છે. જો કે અભિપ્રાયમાં અનેકવિધ વિષયક અભિપ્રાય છે, તો પણ અહીંયા મૂળ વિષય લેવો જોઈએ. મૂળમાં પોતાના વિષય અને પરના વિષયનો અભિપ્રાય શું છે, જે કાંઈ ગડબડ છે એ પોતાના સ્વરૂપને અન્યથા પ્રકારે અભિપ્રાયમાં રાખવાથી છે. જેમ કે હું મનુષ્ય છું અને માનવ તરીકેની મારી ફરજો મારે અદા કરવી જોઈએ. અભિપ્રાયમાં એમ હોવું જોઈએ કે હું એક આત્મા છું અને આત્માને જે ઉચિત પરિણામ છે, આત્માને જે ઉચિત વ્યવહાર છે, એ પ્રકારે મારું જીવન અને પરિણમન હોવું જોઈએ. મનુષ્યોચિત વ્યવહાર હોવો જોઈએ અને માનવ ધર્મ સમજવો જોઈએ એમ કહેતા સર્વસાધારણને બહુ અનુકૂળ પડે છે કે આ વાત સારી છે. પણ ખરેખર પરમાર્થના પ્રકરણમાં એ વાત પ્રતિકૂળ છે. અનુકૂળ તો નથી પણ પ્રતિકૂળ છે. ભલે એમાં સદકાર્યો કરવાનો વિષય ચાલતો હોય તો મૂળમાં અભિપ્રાય ઊંધો ઘૂંટવો પડે છે કે હું માણસ છું, હું માણસ છું, હું માણસ છું, હું આત્મા છું એમ બદલે હું માયના બદલે હું માણસ છું એ ચાલે છે. કહે છે કે એ એનું જીવન છે, અભિપ્રાય એનું જીવન છે, એટલે અભિપ્રાય અનુસાર પરિણમન થતું હોવાથી એમ પરિણામના નિયમને આ સિદ્ધાંત પરિણામનો આ સિદ્ધાંત અનુસાર પરિણામ નિયમિત થયેલા છે, બંધાયેલા છે. અભિપ્રાય અનુસાર પરિણામ થવા એ સહજ છે, વ્યક્તિ વિશેષમાં એ સમજી શકાય એવું છે કે કોઈ પણ વ્યક્તિ સંબંધિત જે અભિપ્રાય બાંધ્યો હોય તે અનુસાર તે વ્યક્તિના દરેક કાર્યને પછી આંકવામાં લેખવામાં આવે છે. પછી એ અભિપ્રાય ખોટો હોય તો એનું બધું જોવું ખોટું છે, બધું અવલોકન ખોટું છે. અભિપ્રાય સાચો હોય તો એનું બધું જોવું અથવા અવલોકન કરવું તે સાચું છે. આમ સત્ય અસત્ય પડે છે. એટલે અભિપ્રાય મૂળમાં ઠીક કરવો જોઈએ એમ કહે છે. ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં દ્રષ્ટાંત દીધો છે કે ચોર ચોરી કરે છે ત્યારે એમ તો જરૂર વિચારે છે કે આ ચોરી કરવી ન જોઈએ, અને ચોરી કરીશ ને પકડાઈશ તો રાજા અથવા રાજ તરફથી મને દંડ મળશે. પણ જ્યાં સુધી એ ચોરી કરવાનો અભિપ્રાય ન બદલે ત્યાં સુધી કદાચ એ ભયથી, રાજના ભયથી ચોરી કરતો બંધ થાય તો પણ એ ક્યારે ચોરી કરશે એ કહી શકાય નહીં. એને ચોરી કરવી જરૂરી છે, મારે તો ચોરી કરવી જરૂરી છે એવો અભિપ્રાય જે નક્કી કરી નાખ્યો છે, મારી આવશ્યકતા છે એ કરવી જ જોઈએ, એમાં રાજનો ભય છે, એને લઈને ક્ષણિક થોડો કાળ સુધી એ બંધ રહી શકશે, પણ એને તક મળતા તે પ્રકારનો એ પરિણામ કર્યા વિના રહેશે નહીં. અભિપ્રાયનો વિષય છે એ પ્રવૃત્તિથી વિરુદ્ધ હોય તો પણ પ્રવૃત્તિને નહીં જોતા અભિપ્રાયને જોવો જોઈએ. લૌકિક વ્યવહારમાં પણ વિચક્ષણ માણસો પહેલાં એ માપે છે કે ભાઈ શું કહે છે, શું બોલે છે, કેમ વર્તે છે, એમ ન જુઓ, એનો અંદરમાં અભિપ્રાય શું પડ્યો છે એ જોઈ લ્યો, પછી વાંધો નથી. અભિપ્રાયને તપાસી લેવો પડે છે, પછી એ અનુકૂળ પ્રતિકૂળ એનું વલણ છે એના ઉપરથી એનો આંક સાચો બંધાય છે, નહીતર ગેરરસ્તે દોરવાઈ જવાનું થઈ જાય એ સ્વાભાવિક છે. એટલે સમ્યક અભિપ્રાય થાય એ પોતાના સ્વરૂપ વિશે પોતાનો સાચો અભિપ્રાય થાય તો એ પ્રકારનું એનું જીવન થાય છે, અને એ અભિપ્રાય છે એ ઘર થઈ જાય છે. એટલે એટલું એની અંદર મૂળથી પરિણમન, એ ઉપર ઉપરનું નહીં, અભિપ્રાયપૂર્વકનું પરિણમન છે એ મૂળથી ફરે છે, અભિપ્રાય વિનાનું પરિણમન છે એ ઉપર ઉપરથી ફરે છે. ઉપર ઉપરથી જે પરિણમન ચાલે છે એનાથી કોઈ જોઈએ એવું ફળ આવતું નથી, એની શક્તિ નથી હોતી, ઉપર ઉપરના કાર્યની કોઈ શક્તિ હોતી નથી. અભિપ્રાય બદલવો એને જીવન બદલવા જેવું લાગે છે, અને ઊંધો અભિપ્રાય જે અનાદિનો છે એ બદલવામાં બહુ શક્તિની જરૂર પડે છે. અભિપ્રાય બદલવામાં ઘણું મંથન ચાલે છે, પોતે જે કાંઈ પકડી રાખ્યું છે, વિચારી રાખ્યું છે, માની રાખ્યું છે એ પૂર્વક એનો જે અભિપ્રાય ઘર કરી ગયો છે એમાં ફેરફાર કરવામાં, એથી વિરુદ્ધ જવામાં એને તકલીફ પડે છે. આખું જીવન બદલવું હોય એવી પરિસ્થિતિ ઊભી થાય છે, અથવા જે જીવને અભિપ્રાય બદલાય છે એને ઘણા મંથનપૂર્વક વાસ્તવિકપણે અભિપ્રાય બદલાય છે. તમે કહ્યું એટલે મેં માન્યું અને ચાલો હવેથી એમ માનશું, એ રીતે અભિપ્રાય જલ્દી બદલાતો નથી. એમાં આખું જીવન એટલે પરિણમન ત્યાર પછીનું બદલવા જેવું છે, અને એ બદલાઈ જાય છે. જો અભિપ્રાય બદલાય તો જીવન બદલાય છે, પણ જેમ જીવન બદલવું એ એટલું સહેલું નથી. એક સામાન્ય કાર્ય પદ્ધતિનો ઢાંચો ફેરવવો હોય તો માણસ ઢાંચામાંથી બહાર નીકળી શકતો નથી, એ તો જોઈએ છીએ કે નહીં. ભાઈ તમે આમ કામ કરો છો, આ જ કામ અમે આ રીતે કરીએ છીએ, કે ભાઈ તમે આ પદ્ધતિ કરતા આ પદ્ધતિ સારી છે, તો કે તમને ફાવે પણ અમને ફાવતી નથી. અભિપ્રાયમાં તો શું છે કે માણસને મધ્યસ્થા જે આવી છે એમાં પકડ નથી હોતી. મધ્યસ્થામાં એ એટલું જ એને લક્ષ્ય રાખ્યું છે કે જે યોગ્ય છે, જે સારું છે, યોગ્ય છે, સાચું છે, એટલું જ ગ્રહણ કરવું છે. જે અયોગ્ય હોય, ખોટું હોય, એ છોડતા મને જરા પણ વાંધો હોવો જોઈએ નહીં, મને જરા પણ એમાં ખેંચાણ થવું જોઈએ નહીં, વિચારી રાખવું જોઈએ આ બધું. એમ એણે શું કરવું છે ને શું નથી કરવું એનો એને એક મૂળમાં પણ અભિપ્રાય તૈયાર કરી લેવો જોઈએ, તો પછી જ્યાં ક્યાંય એ ફેરફાર કરવાનો વારો આવે ત્યાં પકડ ન આવે, જીદ ન થાય, હઠ ન થાય, પણ સીધી સરળતા થાય કે ઠીક છે આ વાત યોગ્ય છે, એમ કરો, આ વાત આ યોગ્ય લાગે છે કે બરાબર એમ કરો, અને નહીંતર એને પકડાયો છે ને આમ નહીં આમ કરવું જોઈએ. બહુ ફેર પડતો નથી, માટે પણ હું કહું એમ કરવું જોઈએ. તમારી વાત થોડી ઠીક હોય પણ હું કહું એમાં જરાક ફેર ખાસ ફેર પડતો નથી, માટે પણ હું કહું છું તેમ કરવું જોઈએ. એમ કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક અસરળતાના પરિણામ થયા જ કરે, આવી એક પરિસ્થિતિ છે. અહીંયા તો હું એમાં શું છે કે પૂર્વકર્મ અનુસાર જે તે પ્રકારના ઉદય છે એ ઉપસ્થિત થયા વિના રહેતા નથી. પૂર્વકર્મ અનુસાર જે તે પ્રકારના જે ઉદય છે એના હાથની બાજી નથી. બાર માસનું સંયોગ વિયોગ થવા, કયા પ્રકારના ઉદયમાન પ્રસંગો થવા, એ તો કોઈ જીવના અધિકારની વાત નથી. હવે એને વિવેક એટલો જ કરવાનો છે કે આમાં યોગ્ય શું અને અયોગ્ય શું, સત્ય શું અને અસત્ય શું. બસ આ એક જગ્યાએ એને નિર્દોષ થવું છે ને, આખરમાં તો પોતાને નિર્દોષ થવું છે, તો એનું બધું વલણ નિર્દોષતા પ્રત્યે હોવું જોઈએ ને. પછી કાંઈ તકલીફ નથી, પછી સરળતા પણ આવશે, પછી અસરળતા નહીં રહે, એમ છે. બીજું શું છે કે આત્માને પરિણામમાં જે પ્રયોજન છે શુદ્ધિનું, એ શુદ્ધિની સાથે કેટલો સંબંધ છે, એટલે કે એ પ્રયોજનમાં કેટલું સ્પર્શે છે, બહાર પ્રસંગને પ્રયોજન સાથે કેટલું લાગે વળગે છે, એનો આંક એને રહે છે, યથાર્થ લક્ષ્મણ. એટલે એના ઉપર એની એક કિંમત આંકે છે અને એના ઉપર એની બાંધ છોડ રહી છે. જે એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે એ આ મૂળ કિંમતને પકડીને વાત છે, એટલે પછી ક્યાંય એને તકલીફ પડતી નથી. પણ અહીંયા શું છે કે ધર્મનો વિષય છે અને ધાર્મિક રીતે પણ આ જીવે ધાર્મિક વિષયમાં પણ અનેક પ્રકારે પૂર્વે અભિપ્રાય બાંધેલો છે. સાવ પૂરી પાટી વાળો કોઈ નથી. જે તે સંપ્રદાયમાં મનુષ્ય પ્રાણીનો જન્મ થાય છે એનો અર્થ જ એ છે કે તે સંપ્રદાયને અનુમોદન આપવા જેવા પરિણામ એણે પહેલા કર્યા છે. જેમ કે વૈષ્ણવમાં જન્મ થયો, આપણે પોતાનો દાખલો લઈએ તો એ પ્રકારે જે ધર્મ ચાલી રહ્યો છે એ ઠીક છે, બરાબર છે, યોગ્ય છે, કરવા જેવો છે, એવું પરિણામ કર્યા વિના એ કર્મ બંધાઈને એનું ફળ આવે એવું ન બન્યું હોય. વર્તમાન સ્થિતિ પૂર્વની ભૂલને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે. જે ફળ છે વર્તમાન, જે કાંઈ બને છે, પૂર્વે કયા પ્રકારે ભૂલ કરી હતી, કયા પ્રકારનો દોષ કર્યો હતો, એને સાબિત કરે છે, એને જાહેર પ્રદર્શિત કરે છે કે આવી ભૂલ થઈ હતી, એનું આ પરિણામ છે, એમ છે ખરેખર. હવે એનો અભિપ્રાય તો ત્યાં છે જ, આવડું મોટું ફળ આવ્યું હોય ત્યારે એનો અભિપ્રાય નથી એમ નથી. જ્યારે આખો ભાવ કોઈ એક સંપ્રદાયમાં જન્મવાનો થાય છે ત્યારે એનો અભિપ્રાય તદ અનુસાર નથી એમ તો નથી. હવે એ અભિપ્રાય આખો બદલવો હોય ને સમ્યક અભિપ્રાય કરવો હોય ત્યારે આખું જીવન બદલવાનું જે કાર્ય છે એવું મોટું કાર્ય એને કરવાનું આવે છે. એમાં એને ઘણું મંથન ચાલે ત્યારે અભિપ્રાય બદલાય, ત્યાં સુધી એનો અભિપ્રાય બદલાય નહીં. અભિપ્રાય એ વિચાર અને મંથન સાથે સંબંધિત એક નિશ્ચિત થયેલો નિર્ણયનો પ્રકાર છે અને એ નિર્ણયને અને માન્યતાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેવો અભિપ્રાય છે એવું એનું માનવું છે, એવો એનો મત છે, એમ છે ખરેખર. એટલે જ્ઞાનને અને શ્રદ્ધાને આમ નિમિત્ત નૈમિત સંબંધ પડે છે. મુખ્ય પ્રવૃત્તિ જ્ઞાન દ્વારા થાય છે અને ફેરફાર પણ જ્ઞાન દ્વારા થાય છે. એટલે શ્રદ્ધા જેને બદલવી છે, શ્રદ્ધાનો ફેરફાર જેને લાવવો છે એને અભિપ્રાયપૂર્વક શ્રદ્ધા પડશે એમ કેમ છે. એનું જીવન જે બદલશે એ અભિપ્રાય બદલાશે તો બદલાશે, નહીતર જીવન બદલાશે નહીં. એટલે એ રીતે બહુ મુદ્દાનો વિષય છે. અભિપ્રાયનો વિષય એ મુદ્દાનો વિષય છે. અને તપાસનું એ જોઈએ કે અભિપ્રાયમાં ફેર પડ્યો છે કે નહીં. પોતાને અને પરને બરાબર નક્કી કરવા માટે અભિપ્રાયને લક્ષમાં લેવો જોઈએ કે અભિપ્રાયમાં શું રહ્યું છે. બસ તદ અનુસાર કાર્ય થવાનું છે, બીજી રીતે એનું કોઈ કાર્ય થશે નહીં. હા, પણ એ તો અભિપ્રાયમાં અનુકૂળતા પ્રાપ્ત થાઓ પછી તે અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે ગમે તે કરવું પડે, આ પરિસ્થિતિ આવી ઊભી રહેશે. અભિપ્રાયમાં એમ પડ્યું છે કે સર્વ પ્રકારે મને અનુકૂળતા રહો, તો એ સર્વ પ્રકારે અનુકૂળતા રહો એ અનુકૂળતા કરવા માટે શું શું નહીં કરે, બધું કરશે. પણ એ ખરેખર અનુકૂળતાઓ છે તે અનુકૂળતાઓ છે કે કેમ આ વિચારવા જેવું છે. ભગવાન એમ કહે છે કે કોઈ પદાર્થ તને અનુકૂળ નથી, કોઈ પદાર્થનો કોઈ પર્યાય તને પ્રતિકૂળ નથી, છતાં કેટલાક પદાર્થો પ્રત્યે ક્યારેક તું અનુકૂળતાનો આરોપ લગાવે છે અને કેટલાક પદાર્થો પ્રત્યે ક્યારેક તું પ્રતિકૂળતાનો આરોપ લગાવે છે. એ તારી કલ્પના માત્ર છે અને એ કલ્પના છે કે વાસ્તવિક છે એ તું તપાસી લે. તારે તપાસ એટલી કરવાની રહે છે કે એ કલ્પના છે કે એમાં કઈ વાસ્તવિકતા છે. જો તને એમ લાગે તપાસતા કે કહેનારની વાત સાચી છે અને મારો અભિપ્રાય અનાદિથી હતો તે ખોટો જૂઠો હતો, તો એને જ્યારે જ્યારે ઈષ્ટ અનિષ્ટપણું થાય, પરપદાર્થના સંયોગ વિયોગના કાળે ઈષ્ટ અનિષ્ટપણું થાય, હરખશોખ થાય, ત્યારે એનું જો અભિપ્રાય ફર્યો હોય તો જ્ઞાન હાજર થાય કે આ પરિણમન મારા અભિપ્રાયથી વિરુદ્ધ ચાલે છે, એ પરિણમન ચાલવું જોઈએ, એ પ્રકારે ચાલવું જોઈએ નહીં. નહીતર અભિપ્રાય ફેર્યા વિના ભલે બધું શાસ્ત્રની ધારણા થઈ ગઈ હોય પણ અભિપ્રાય જૂનો જે છે એમને એમ ચાલતો હોય તો ઉદયમાં ઈષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ હરખ શોકના પરિણામ તન્મયતાથી પૂરેપૂરો ડૂબીને કરે, એને ખ્યાલ રહે નહીં. અને પછી વિચાર કરે ત્યારે બધું વિચાર કરે, શાસ્ત્રને અનુસરીને કરે કે પર પદાર્થ છે ભિન્ન છે, એમાં અનુકૂળતા પ્રતિકૂળતા જેવું કાંઈ નથી, આત્મા જ્ઞાયક છે તો જાણનાર તત્વ છે, અભિપ્રાય ન ફરે ત્યાં સુધી એ પરિણામ કોઈ કાર્યકારી થતું નથી. મૂળમાં અભિપ્રાય બદલી જવો જોઈએ. આ તો સૂત્ર જેવી બધી વાતો છે, ટુકડો છે નાનો પણ સૂત્ર જેવી વાત છે. પરિણામ ઉપર જોવે છે ક્યારેક ક્યારેક, આ પરિણામ આવું થયું, આ પરિણામ આવું થયું, આ પરિણામ આવું થયું એમ નહીં. એ પરિણામ થવા પાછળ આ જીવનો અભિપ્રાય શું હતો, આ વાત એને ફરી ફરીને વિચારીને મંથનમાં લઈને ઊંધા અભિપ્રાયને એણે તોડી નાખવો જોઈએ, ઊંધા અભિપ્રાયને એને બદલવો જોઈએ. અને એ ઘણા મંથનથી બદલવું થાય છે. એને આખું શ્રદ્ધાનું બદલવું આ અભિપ્રાયના બદલવા પૂર્વક થાય છે. એટલે પૂર્વની શ્રદ્ધા પણ એને ત્યાં તોડવાનું કાર્ય થાય છે અને જ્યારે પૂર્વની શ્રદ્ધા એને તોડવાનું કાર્ય થાય છે ત્યારે એને જે ઊંધું બળ આપ્યું હોય છે એ બળ પણ તૂટે છે, ઊંધી દિશાનું બળ જાય છે એ પણ એને તૂટે છે. એમાં થોડુંક એને એમ લાગે છે કે આ અઘરું છે, આ મહેનત પડે છે, આમાં અંદરમાં પરિશ્રમ પડે છે એવું લાગે. પણ ભલે એ પરિશ્રમ ને મહેનત પડે એને દર્શન પરિસર કહ્યો છે શાસ્ત્રમાં, એને દર્શન પરિસર કહ્યો છે. અંદરમાં શ્રદ્ધા ફેરવવામાં એને આકરું પડે તો ભલે લાગે, પણ એને પોતાના આત્માને તારવો છે તો એ બરાબર એને દ્રઢ સંકલ્પ છે એ કાર્યમાં આગળ વધવું જોઈએ. આજે વિચાર છે પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ સંબંધીના, એ વિચારે કાઢવો કે સામાન્ય રીતે જીવની અનાદિથી વિપરીત અભિપ્રાયપૂર્વક કામ કરતી જે બુદ્ધિ છે એ બુદ્ધિ ઘણી જિજ્ઞાસામાં અને ઘણી આત્મહિતની લગ્નીમાં કાંઈક મધ્યસ્થતા ધારણ કરે છે. એના અંતરંગ પરિણામનો વિષય થયો. બહારમાં કોઈ સત્પુરુષનો યોગ થાય ને એના પ્રત્યે એને અનુભવ થાય કે અરે આ કાંઈ કહેશે ને એમાંથી જો મને ગ્રહણ થશે, એ જે કહેવા ધારે છે એ હું ગ્રહણ કરીશ, તો પણ મારું હિત થવાનો એક અસાધારણ પ્રસંગ છે, ત્યાં પણ એ પ્રકાર ભજે છે. જે જ્ઞાનનો બુદ્ધિનો જે વિપર્યાસ છે એ હળવો થવો, એનું આ એક મહત્વનું પડખું છે. એટલે પણ સત્પુરુષના સમાગમનો વિશેષ વિશેષ મહિમા મુમુક્ષુને બતાવવામાં આવ્યો છે શાસ્ત્રમાં. આ એક પ્રકાર છે કે અહીંયા સહેજે એવું બને છે, અહીંયા એ પ્રકારની લગ્ની આવવી ને એ પ્રકારની અપૂર્વ જિજ્ઞાસા આવવી એના કરતાં આ વધારે સહેલો પ્રકાર છે એમ ગણીને પણ ત્યાં મુમુક્ષુને દોરવણી આપવામાં આવે છે કે તું સત્સમાગમ કર, સત્સમાગમ કર. એ પણ એક પ્રકાર છે, કેમ કે અનાદિનો વિપર્યાસ છે. જે જ્ઞાનનો વિપર્યાસ વસ્તુની અન્યથા ધારણા કરે છે, અન્યથા કલ્પના કરી દે છે. પરિસ્થિતિ થોડી એવી છે, એક માણસને એમ કહે એક સાવ દરિદ્ર માણસ હોય એ કરોડપતિ ક્યાંથી થાય જલ્દી, આંગળી ફાટીને થાંભલો થાય કેમ, એમ કે છે કે નહીં લૌકિકમાં એવું કહે છે. ભાઈ સાવ તદ્દન કાંઈ નિરાધાર માણસ છે, કોઈ એને આધાર નથી, એને એટલી દરિદ્રતા છે એ કરોડપતિ કેમ થાય. કહે છે કે એ જો પહેલો પરિશ્રમ કરીને 10-20 હજાર કમાય, પછી એને કાંઈક કરોડ રૂપિયા મેળવવાનું સાહસ કરવું હોય તો કાંઈક એની પાસે ઠીક પડે છે, એને કાંઈક આધાર મળે છે. સાવ ખાલી માણસ કેવી રીતે કરે મોટું સાહસ, આ પ્રેક્ટિકલ સાઈડ છે. એ થોડી જે શક્તિ આવી 10-20 હજાર કમાણો અને પછી એ હરણફાળ ભરે છે, એમ અહીંયા અનાદિનો વિપરીત ચાલે છે જીવ. રાગની એકત્વ બુદ્ધિ અને શરીરની દેહની એકત્વ બુદ્ધિ એટલી બધી પડી છે અને એનું જ્ઞાન જે તે જ્ઞેયોમાં જાય છે એમાં વિપરીતતા ધારણ કરે છે, ઇષ્ટ અનિષ્ટ પણ જ કલ્પે છે, જાણતા જ ઠીક છે કે અઠીક છે, ઠીક છે કે અઠીક છે એમ થઈ આવે છે. ત્યારે એને તત્વના વિષયમાં પ્રવેશ કરતા પણ એ અયથાર્થ ધારણા નહીં કરે, અન્યથા કલ્પના નહીં કરે, અને જેવો પદાર્થ કહેવા ધારે છે એવો જ કહેનારનો આશય પકડીને બરાબર યથાર્થ સમજણ કરશે. એવી સ્થિતિ ક્યારે એની આવે? કાં તો એ કોઈ સત્પુરુષના શરણમાં રહે, કાં તો એ કોઈ અપૂર્વ જિજ્ઞાસાથી આ વિષયને પૂરી લગ્નથી સમજવા તૈયાર થાય, ત્યારે ત્યારે અનાદિના જ્ઞાનના વિપર્યાસમાં થોડુંક હળવાપણું આવે છે. જ્ઞાનમાં શક્તિ બહુ છે, જ્ઞાનમાં એટલી બધી શક્તિ છે કે એનું પૃથ્થકરણ કરે રોજિંદા વ્યવહારમાં તો પણ એને ખ્યાલ આવે કે ઘણી શક્તિ છે જ્ઞાનમાં. એ થોડું જ્યાં ઊંધા અભિપ્રાયની પકડમાંથી થોડુંક હળવું થયું, દબાઈ ગયું છે એકદમ, એમાં એનું દબાણ જ્યાં ખીચું, વિપરીતતાનું દબાણ ઓછું થાય છે તો પણ જ્ઞાન નિર્હિત સમજવામાં, નિજ પ્રયોજન સમજવામાં, ઠીક ઠીક પ્રકારમાં અથવા પર્યાપ્ત પ્રકારમાં સમર્થ થઈ જાય છે. પર્યાપ્ત પ્રકારે ત્યાં એને એને સમર્થતાને યોગ્યતા આવે છે પોતાનું પ્રયોજન પકડવામાં. એટલે એ વિષયને પણ ત્યાં મહત્વ આપવામાં આવ્યું છે. બહુ રહસ્યવાળો વિષય છે. કહે છે કે એ રીતે અભિપ્રાય બદલવો જોઈએ અને એ પ્રકારે જીવન બદલવું જોઈએ. 215 જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે, જૈનની પરિભાષા કરી છે. જે કોઈ પોતાના પરિણામને જીન સ્વરૂપે આત્મામાં, જીન સૂર્ય આત્મા અન્ય હોય તો કર્મ, એ પ્રવચન સે સમજ લે જીન પ્રવચન કા મર્મ. કહે છે કે જે જીન સ્વરૂપે આત્મા છે એમાં પરિણામને સમાવે, અંતર્મુખ કરે, ત્યારે એને ખરેખર જૈન કહેવામાં આવે છે. આ જૈનનું નિશ્ચય લક્ષણ છે. જૈન કોને કહેવા? જીન સ્વરૂપમાં લીન થાય, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે કરીને, જીન સ્વરૂપે આત્મામાં જે લીન થાય છે, જે સમાય છે, સમાય છે એટલે એ બહારમાં રાગદ્વેષ કરતા નથી, વિતરાગતામાં આવે છે, એને જૈન કહેવામાં આવ્યા છે. આ જૈનની વ્યાખ્યા છે. બાકી બહારના જેટલા ઉભરા આવે એ તો બધા પ્રકૃતિના તાળા છે. બહારમાં ધમાધમ કરવાના જેટલા ઉઘડા આવે એ બધા પ્રકૃતિ, જીવના રાગાદી પ્રકૃતિને અનુસરીને થતા એ બધા પ્રકાર છે. એમાં ક્યાંય આત્મા નથી એમ કહેવું છે. એમાં ક્યાંય આત્મા નથી ને આત્માનું હિત પણ નથી, આમ જેવું છે. કેવો શબ્દ વાપરો છે? પ્રકૃતિ એ બહારમાં દેખાવ દે છે. જે કોઈ બહારના ઉભરાના અથવા બહારના ઉત્સાહિત કાર્યોના છે, ના પ્રકાર છે, એમાં જે જીવનો ઉત્સાહ દેખાય છે એમાં જીવ પ્રકૃતિને અનુસરીને પ્રવર્તી રહ્યો છે. એ અંતરમાં સમાયેલા પરિણામ નથી અથવા એ પ્રકૃતિને અનુસરવા જેવું નથી અને એ પ્રકૃતિને અનુસરીને એ ઠીક કરું છું એમ માનવા જેવું નથી. એમ રાગ દ્વેષ મોહ બધી પ્રકૃતિ છે અને એ પ્રકૃતિનું કાર્ય દોષિત છે તેમ બહારમાં જેટલા કોઈ બાહ્ય કાર્યોના ઉત્સાહ છે એ બધા જીવના દોષિત પરિણામ છે, આમ છે. વિકલ્પ ઉઠે એ પણ બધા પ્રકૃતિના ચાળા છે. ક્યાં સુધી એ વાત લીધી છે? બહારમાં બાહ્ય કાર્યો કરે તો સ્પષ્ટપણે તે પ્રકારના રાગાદિના નિમિત્તે જ જીવ કરે છે. રાગ નથી ને એ કાર્યમાં પીડ્યો છે એ તો પ્રશ્ન નથી, પણ એ વિકલ્પ ઉઠે ત્યાં સુધી એ બધું પ્રકૃતિને અનુસરીને કાર્ય થઈ રહ્યું છે એમ ગણવું જોઈએ. આમ થાય ઉપદેશ તો એવો છે કે જીવને બહારમાં ક્યાંય રહેવા ન દે ને કાંઈ રોકાવા ન દે, આવો ઉપદેશ છે. ભલે એને એકાંત કહેવામાં આવે તો પણ એ સમ્યક એકાંત છે. શ્રીમદજી એ તો બહુ સરસ છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિના પ્રયોજન સિવાય બીજા કોઈ અર્થે ઉપકારી નથી. અનેકાંતનું પદ્ધતિનું જે જ્ઞાન છે અથવા વસ્તુના અનેકાંત સ્વરૂપનું જ્ઞાન છે, અંત એટલે ધર્મ, અનેક ધર્મના સ્વરૂપનું જ્ઞાન છે કે આવા આવા અનેક ધર્મ વસ્તુમાં છે, એક ધર્મવાળી વસ્તુ નથી, તો પણ એ જ્ઞાન એ રીતે ઉપકારી નથી. એ જ્ઞાનનો સરવાળો સમ્યક એકાંત એવું જે નિજપદ છે, પરમાત્મપદ છે, એની એના અનુભવમાં એ જ્ઞાન દોરી જાય, અનેક ધર્મનું જ્ઞાન અનેક ધર્મના ભેદ જ્ઞાનમાંથી છૂટીને અભેદ અવસ્થા ધારણ કરીને અભેદપણે પોતામાં, એટલે ભેદના વિકલ્પ છોડીને અભેદપણે પોતામાં અનુભવમાં આવે ત્યારે એને અનેકાંતિક જ્ઞાન પણ ઉપકારી થયું એમ કહેવામાં આવે છે, અને નહીંતર એનો કોઈ ઉપકાર નથી. એ સિવાય ઉપકારી નથી. જો આમ ન થાય તો અનેકાંતનું જ્ઞાન પણ ઉપકારી નથી એમ બીજું છે. જૈનની વ્યાખ્યા કરી છે, આપણે જૈન કહેવાઈએ તો કેટલા જૈન નીકળે, કહેવાતા જૈનમાં કેટલા જૈન નીકળે એમાંથી જૈન ગોતવા મુશ્કેલ પડે એવું. બહારમાં તમે કહો તો ગમે એટલી ધમાધમ કરવામાં વાંધો નથી, અંદરમાં જે સમાવું એ બધી જગ્યાએથી તમામ જગ્યાએથી બહારના તમામ પદાર્થ પ્રત્યેથી પરિણામ સમિતી લે, એટલું જ નહીં પણ અંદરમાં ઊંચામાં ઊંચા વ્યવહારનો શુભ વિકલ્પ ઉઠે અને એની સાતામાંથી પણ પરિણામને સમેટીને પોતાના વિતરાગ સ્વરૂપમાં જીન સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપમાં લીન થાય ત્યારે એ સમાયો છે એમ કહેવામાં આવે. લીન થાય ત્યારે સમાય છે એમ કહેવામાં આવે છે. ત્યારે ખરેખર જૈન પણ જીન પણ પ્રગટ થયું. હા, સમાય એટલે લીન થાય, લીન થાય એટલે અનુભવ થાય, એ વાત છે. જ્યાં સુધી સ્વરૂપાનુભવ ન થાય ત્યાં સુધી ખરેખર જૈન પણ નથી એમ છે. ત્રિંચ અધિદ્વીપની બહાર ત્રિંચના જીવો અસંખ્ય સમ્યક દ્રષ્ટિ છે તે બધા જૈન છે. ભલે એ પૂજાની સામગ્રી લઈને જૈન મંદિરમાં જતા દેખાતા નથી, એમ નથી કે જૈન મંદિરમાં જાય તે જૈન, વૈષ્ણવના મંદિરમાં જાય તે વૈષ્ણવ, એવો અહીંયા વિચાર નથી. અહીંયા તો અંદરમાં સમાય તે જૈન છે. અસંખ્ય સમ્યક દ્રષ્ટિ સ્વયંભૂ રમણ, સ્વયંભૂ રમણ સમુદ્ર જે મોટો સમુદ્ર છે, પાંચમા ગુણ સ્થાને શ્રાવક દશામાં છે. તિર્યંચો પાંચમા ગુણ સ્થાને નિશ્ચય શ્રાવક દશામાં છે, એ નિશ્ચય શ્રાવક દશા છે. બહારમાં શ્રાવક કહેવાય એટલે કાંઈ એ જન્મથી શ્રાવકપણું ખરેખર આમાં લાગુ પડતું નથી. જૈનની વ્યાખ્યા તો અનેક જગ્યાએ લખી છે, આ ગ્રંથમાં જૈન સંબંધી વ્યાખ્યાઓ છે એમાં અનેક જગ્યાએ લીધી છે. એમ છે કે જેને ભગવાનનો માર્ગ જોયો છે અને એ માર્ગને અનુસરવું છે તે એમ કદી જોતો નથી કે હું આમ કહીશ તો આટલા બધા મને નહીં અનુસરે, તો આ બધા જે જૈન નથી એને જૈન નથી એમ કહીશ તો એ લોકો આઘા ગયા જશે તો મારાથી એને એ કાંઈ પડી નથી. ગુરુદેવ તો વળી બહુ જોરથી વાર્તા, દિગંબર મુનિઓએ સમાજની અંદર શું પરિસ્થિતિ ઊભી થશે એ જોવા, એ જોવા માટે ક્યાંય અચકાટ રાખવા નથી. ઉપલબ્ધ સાહિત્ય છે એની અંદર એવી બે ધડક વાતો છે કે સમાજને શું લાગશે, સમાજની અંદર કંઈક ભાગલા પડી જશે, સમાજની અંદર કંઈક ફેરફાર થઈ જશે તો શું, સમાજ ઘટી જશે તો આપણે તો શું, કોઈ દરકાર કરી નથી. એકદમ કોઈ પણ પ્રકારના અચકાટ વિના નિર્ભયપણે નિર્ભીકપણે સત્યનું ખુલ્લમ ખુલ્લું પ્રતિપાદન કર્યું છે. 1008માં એ વાત લીધી છે. છેલ્લો બોલ છે ને હાજી, સમ્યક દર્શન, પહેલા સમ્યક દર્શન થાય ત્યારે જૈનપણું થાય, ત્યાં સુધી જૈનપણું નથી. નામ ભલે હોય પણ અંદરમાં આત્મા જૈન થયો નથી. જૈન કોઈ સંપ્રદાય નથી. શું કહ્યું? જૈન એ કોઈ સંપ્રદાય નથી. ગુણ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય ઘન આત્મા ગુણ સ્વરૂપ છે જેનું, એવું જે શુદ્ધ ચૈતન ઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરીને અનુભવે, તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા તાયા તેને જૈન કહેવાય છે. ત્યાં સુધી જૈન કહેવાની વાત છે. ઘણી જગ્યાએ આ તો આવે છે, તો કાલરૂપ 1007 જેવું ત્યારે ખ્યાલ આવ્યો હતો. કાંઈ 1007 પછી 1008 જૈનનો છે, અહીંયા 215 પણ જૈનનો છે. જૈન કોને કહેવાય? અનુભવ પ્રકાશ ઉપરના બોલાવશે ત્યારે તો એમાં અવારનવાર એ વ્યાખ્યા આવે છે અને જુદા જુદા પરખેથી આવે છે કે જૈન કહેવો કોને. તાત્પર્ય ભલે બધાનો એક છે પણ વિષય અનેક પરખાથી સ્પષ્ટ થાય એટલે એ બધી શૈલી કરી છે એકની એક વાતને કહેવાની. એટલે થોડુંક તો ટાયરિંગ છે. જૈનની વ્યાખ્યા 844 ને 950 બે છે, 844 950 ને 215 ત્રણેય લીધું છે ને. જૈન તો વાળો નથી, સંપ્રદાય નથી એટલે વાળો નથી. વિકાર અને રાગની પર્યાયને સ્વભાવની બુદ્ધિ અને તેમાં સ્થિરતા વડે જીતે તે જૈન છે. બુદ્ધિ એટલે અભિપ્રાય, સ્વભાવ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ નહીં પણ સ્વભાવની બુદ્ધિ અને તેમાં સ્થિરતા એટલે લીનતા વડે, જ્ઞાન અને ચારિત્ર બંને લીધા, તથા જ્ઞાન ચારિત્ર તે વડે જીતે તે જૈન છે. સ્વભાવના અવલંબને વિકાર ટાળે તે જૈન છે. આત્મામાં થતો વિકાર पुण्य पाप दया दान ते विकार आत्मा ना भार ने स्थिरता वड़े चाले जीते ते जैन छे। बीजी जैन नी व्याख्या नथी, अन्यथा प्रकारे जैन नी व्याख्या नथी। जैन धर्म ते अध्यात्म रसमय छे, ये तो धर्म नो विषय छे। जैन धर्म केवो छे, अध्यात्म रसमय छे। દયા મુખ્ય ને કર્મ મુખ્ય ને એમ કરે છે ને, એની સામે એ વાત છે। 950 જોઈ લઈએ આમાં પૂછીએ। ઘણા કોઈ એવી રીતે સુગંધી દીધા સંપ્રદાયમાં ઘણું જન્મવાથી જૈન થવાતું નથી। 950-262 પાને પણ ગુણથી જૈન થવાય છે। સંપ્રદાયમાં જન્મવાથી જૈન થવાતું નથી પણ ગુણથી જૈન થવાય છે। એમાં તો પ્રવેશ કર્યો ત્યારે એવો જ વિચાર કરતા હતા કે કોઈને ત્યાં સાધુ જન્મતા નથી। સાધુ જન્મ એમ કહેવાય છે, સાધુ તો થવું પડે છે એમ। જૈન એ જન્મવાનો વિષય નથી પણ થવાનો વિષય છે। ગુણથી જૈન થવાય છે। જૈન મૂળ રાગ દ્વેષ જીતવા વાળો છે, છતાં રાગથી જ ધર્મ માને તો તે જૈન નથી પણ અજૈન છે। જૈન નથી એનો અર્થ અજૈન છે। અંતરમાં રાગની રુચિ છે તે જૈન નથી પણ અજૈન છે। જગતમાં જેમ શુભ રાગથી સર્વધર્મના અજૈન સંપ્રદાયો ધર્મ મનાવે છે એમ સંપ્રદાયમાં પણ એવા શુભરાગથી ને પુણ્યથી જ ધર્મ મનાવવાનું થાય તો એ જૈન સંપ્રદાય ન રહ્યો, જૈન સંપ્રદાયના લેબલમાં અજૈન સંપ્રદાય રહ્યો થયો એમ છે। આ પરિસ્થિતિ છે। જૈન વિષય છે 216। જૈની બહારમાં ક્યાંક રાગમાં સંગીતમાં ક્ષેત્રમાં એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં કોઈ ક્ષેત્રમાં કોઈ કાળમાં આ ઠીક છે એમ માનીને ત્યાં વિષામામાં કાળ ગાળ્યો। ભાષા તેણે પોતાના આત્માને ઠગી લીધો છે। માર્મિક ભાષા છે, જરા શું કહે છે કે જીવ વિષામાં કરી લે છે। દેવલોકમાં બહુ મોટા આયુષ છે, ઓછામાં ઓછું હલકામાં હલકા વ્યંતર દેવો જે છે એનું આયુષ 10,000 વર્ષનું છે। આયુષ અગાતેની સ્થિતિ જ મોટું બંધાય છે, કસાયની મનતામાં તીવ્રતામાં બેમાં અઘાતી કર્મની મોટી સ્થિતિ પડે। આ બધું નારકીય જાય તો મોટું આયુષ પડે, આ બધું દેવમાં જાય તો પણ મોટું આયુષ પડે। હા, ક્યાંય પણ જગન્ય પહેલી નારકીના પહેલી પૃથ્વીમાં જગન્ય આયુષ ધારક નારકીઓ છે 10,000 વર્ષના છે, એથી ઓછું આયુષ કોઈનું નથી। પણ એ લાંબા આયુષની જે બે ક્ષેત્રમાં જવાવાળા જીવોની સ્થિતિ છે એ અઘાતી કર્મની સ્થિતિ છે। આયુષ નામ ગોત્ર ને વેદની, એ નામ ગોત્ર ને વેદની અને આયુષ પ્રમાણે લંબાઈ આયુષની મુખ્ય પ્રકૃતિ છે, બાકીની એ ત્રણેય છે એની સાથે રહીએ છે। તો કહે છે કે બહારમાં એ દેવલોકનો દેવ છે એને 1,000 વર્ષ તો ઓછામાં ઓછા 10,000 વર્ષ છે, પછી તો કલિયુગમ ને સાગરોપમના આયુષ છે ત્યાં। એ જે સાગર આયુષ મોટા છે કેમ પૂરા થઈ જાય છે કે એને વિષામો મળી ગયો, એને એમ થયું કે આ બધું મને ઠીક છે, બહુ સારું છે, મને આ બધું અનુકૂળ છે એમ। જ્યાં અનુકૂળતામાં જીવ વિષામો કરે છે કેટલો કાળ નીકળી જાય છે એનો પત્તો લાગતો નથી। તો જેનું નાટક ચાલે ત્યાં સેંકડો વર્ષ ને 1,000 વર્ષ નીકળી જાય, ના જ્ઞાન ને બીજું ને ત્રીજું ને એને કાંઈ બીજું આ નિયાર નો તો ઘણાને પ્રસન્ન નથી. એટલે એવી રીતે સમય ચાલ્યો જાય છે. કષાયની મંદતાના પરિણામમાં સમયનું વ્યતીત થવું એ બહુ સહેલાઈથી સમયનું નિર્ગમન થઈ જાય છે. કષાયની તીવ્રતામાં એથી ઉલટું સમય જેવો આકરો લાગે છે. નારકીમાં એક એક ક્ષણ પસાર કરવી એને આકરી લાગે છે. અહીંયા હજારો વર્ષ ક્યાં ચાલ્યા જાય એને ખબર પડતી નથી, કેમ કે અહીંયા કષાયની તીવ્રતા રહે છે, અહીંયા કષાયની મંદતા રહે છે. હવે એ અનુસાર જુઓ તો અહીંયા પણ મનુષ્ય જીવનમાં જો બહારની બહુ પ્રતિકૂળતાઓ ન હોય ને સાધારણ રીતે મનુષ્યોચિત વ્યવહાર સહેલાઈથી ચાલે એવી વ્યવસ્થા પૂર્વ પુણ્યના ઉદયથી થઈ ગઈ હોય તો એનો જિંદગી ક્યાં પૂરી થઈ જાય એને ખબર રહેતી નથી. ક્યાં વર્ષ વ્યાગ ગયા એમ કે ખબર ન પડી. એમ કહે છે કે ને ક્યાં વર્ષ જાય છે ને ક્યાં દિવસ જાય છે ખબર પડતી નથી. એનો અર્થ શું છે? સમય સાપેક્ષ અહીંયા પોઈન્ટ કેટલો લેવો છે કે જીવ વિષામો કરી લે છે. વિષામો આશરો એને મળે છે, હા અહીંયા ઠીક છે મને જો. પછી અહીંયાથી ઉખડવાનો વારો આવે, આયુષ પૂરું થાય ત્યારે એને પ્રત્યાઘાત આવે છે. એને ખબર પડે કે શરીરની પ્રકૃતિ કોઈ એવી રીતે અસાધારણ પ્રકારે કામ કરે છે કે ક્યારેક એવી ગડબડ થશે કે આયુષ પૂરું થઈ જશે. મોટો ફેરફાર એને દેખાય ત્યારે સીધો એને આઘાત ઉભો થાય છે. અરે એ આઘાત કેમ થયો? કે એને વિષામો નાખીને પીડ્યો તો એટલે આઘાત થયો છે. ઘર બરાબર છે, કુટુંબ બરાબર છે, સગાવાલા બરાબર છે, બહારની અનુકૂળતા જરૂરિયાતો મળે એ પ્રમાણે બધું બરાબર છે, કે એમાં હખડખડ તો આ કાળમાં બહુ છે. આ ઘરમાં હોય ને કાંઈ, સગાવાલામાં હોય ને કાંઈક, બીજે હોય ને સરકારની હોય, પણ છતાંય તે સંતોષ માનીને ક્યાંક ને ક્યાંક એ વિષામો કરે છે. બધું સરખું ન હોય તો જેટલું સરખું હોય એમાં એની ત્યાં છે સરખાપણાની કલ્પના થઈ કે આટલું તો બરાબર છે, બીજી એમાં તો ઉપાધિ નથી, આ ઠેકાણે તો ઉપાધિ નથી, એ ત્યાં વિષામો કરે છે. આ જરા માર્મિક વાત છે. વિષામામાં કાળ ગાળ્યો એમ કહે છે. સમય લીધો ને એનો, સમય ત્યાં જલ્દી પસાર થઈ જાય છે. ત્યાં એને રસ પડે છે. જ્યાં જીવને રસ પડે ત્યાં સમયનું કાળનું નિર્ગમન કેટલું થઈ જાય એનો એને ખ્યાલ રહેતો નથી. અને કાળ પસાર થઈ જાય એનો ખ્યાલ ન રહે એ એને રસ પડ્યો એનું લક્ષણ છે. આમ સામે સામું છે. એટલે એમ કહે છે કે આત્માને છોડીને કોઈ પ્રકારના રાગમાં મારે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવા માંગું છે, એવા બધા જે અનેક પ્રકારના રાગાદી ભાવો થાય એમાં એને રસ છે એમ કહે છે. તો એમાં એનો વિષામો છે. અમુક પ્રકારનો સંયોગ મને બન્યો રહો, આટલો સંયોગ તમારો જળવાય રહો, આટલા માણસો આટલું આટલા પ્રકારે આમ અનુકૂળ એવું જે કાંઈ એને સંયોગમાં એને વિષામો લીધો કે આ ઠીક છે થઈ ગયું, એનો અહીંયા કાળ ગયો, આ ક્ષેત્ર મને ઠીક છે, ભાવનગર જેવું એક કહીને બીજે ક્યાંય ફાવે નહીં. હે ભાવનગરમાં એ તો જે શેરીમાં ને જે એરિયામાં રહેતો હોય ત્યાં જ ફાવે ને બીજે ફાવે નહીં. આ પરિસ્થિતિ થઈ જાય છે. ઘર બદલાય તો ફાવે નહીં, ઘરે ખાટલો બદલાય ને રૂમ બદલાય તો ફાવે નહીં, ઠીક ઊંઘ આવે નહીં. આ બધી કુતુ થઈ ગઈ હોય છે ને જીવને અનેક પ્રકારે, કે એને જે બધું ગોઠવું છે એમાં એક ઈંટ આઘી પાછી થાય, એક ખીલી આઘી પાછી થાય, એના ચણતરમાંથી એનો આત્મા આઘો પાછો આખો થઈ જાય છે. કહે છે કે એ બધા એને વિષામાં કરી નાખ્યા છે. હલવાઈ ગયો આખે આખો એમાં, હલવાઈ ગયો એમ કે છે. એ હલવાઈ ગયો છે એમાં. એની મુમુક્ષુની એવી તૈયારી હોવી જોઈએ કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મને ન ચાલે ને મને ન ફાવે એવો પ્રશ્ન જ ન હોય શકે. આ જોઈએ ને આના વિના ચાલે ને એ પ્રશ્ન એને ખલાસ થઈ જવો જોઈએ. નહીં તો એની ફસામણ છે, જે સલવાઈ ગયો છે, અહીંયાથી નીકળવું મુશ્કેલ છે. આમ એમાં એને શું થયું? આ તો બધું એમ કે સામાન્ય આવું તો થાય જ ને, આપણે ક્યાં વિતરાક થઈ ગયા છીએ, હજી આપણે ઘરબારી સંસારી ગ્રસ્ત છીએ, ફરાણું છીએ, આટલું તો હોય જ એમ માનીને બચાવ કરવા જેવો નથી એમ કે. કેમ કે એમાં આ તારો આખો આત્મા ઠગાઈ ગયો છે, તે તને પોતાને એમાં ઠગી લીધો છે. કેટલો છેતરાઈ ગયો છે કે તારું સમ્યક દર્શન ને કેવળ જ્ઞાન એમાં જોડાઈ જાય છે, ઠગાઈ જાય છે એટલે જોડાઈ જાય છે. જો સમ્યક દર્શન ન થાય તો કેવળ જ્ઞાન ન થાય, નુકસાન તો કેવળ જ્ઞાન પર્યંતનું છે એમ છે. ખરેખર તો સામાન્ય નુકસાન નથી, એટલે આમ ન ફાવે ને આનાથી ન ફાવે ને આ સંયોગ જોઈને આ ક્ષેત્ર જોઈને મને આવો રાગ ન ફાવે, મને તો આવો રાગ કરવો જોઈએ ને, એ કાંઈ પ્રશ્ન એને હોવો જોઈએ નહીં. આમ છે ક્યારે પરિણામ બધેથી સમેટીને એ આત્મામાં લાવી શકે કે આવી શકે, કે આ રીતે એણે ક્યાંય વિસામો ન કર્યો હોય તો. પણ જો એણે વિસામા કરી લીધા હોય કે આ ઘરને, આ કુટુંબને, આ રાગને, આ સંયોગને, આ ક્ષેત્રને, આ ગામને, આ લુત્તોને, આ રૂમને, કે છે કે એમાં એનો વિસામો છે, આત્મા આખો એનો ઠગાઈ ગયો છે, એનું આત્મહિત ત્યાં ચોરાઈ જાય છે ને લૂંટાઈ જાય છે, એનો એને ખ્યાલ રહેતો નથી. આ તો ગુરુદેવ જેવા મહાપુરુષો ઘણું મંથન કરીને આ બધું બહાર મૂકેલું છે, ઘણું ઘણું મંથન કરીને એનું દોહન છે આ બધું. સાહે આ તો એને એક એક જગ્યાએથી ઉપાડીને ખેંચ્યો છે કે આયા હલવાતો નહીં ને તું, આયા હલવાતો નહીં ને આયા સલવાતો નહીં. કોઈ રાગમાં ઠીક પણ હું માનીશ નહીં, આખરમાં રાગ તે રાગ છે, એની કોઈ કિંમત નથી. કઈ જવા ન દે એને, ઉપદેશ છે કોઈ આત્મહિત નો ઉપદેશ ચારે બાજુથી આત્માને અંતરમાં લાવે છે એવો ઉપદેશ છે. હું કહે છે કે કોઈ પણ રાગમાં સંયોગ વિયોગ તો રાગનું ફળ છે, ક્ષેત્રનો સંયોગ વિયોગ એ પણ રાગાદિ ભાવોનું ફળ છે. એમાં ક્યાં એને કોઈ જીવમાં કોઈ અજીવમાં એટલે કોઈ દ્રવ્યમાં કોઈ ક્ષેત્રમાં, આ મુનિઓ એક ક્ષેત્રે નથી રહેતા ને, કોઈ મુનિ છે એ એક ક્ષેત્રે વિહાર કરીને સ્થિર ન રહે, એની પાછળ શું કારણ? કે મુનિને કોઈ ક્ષેત્રનો રાગ એવો નથી હોતો કે આ ક્ષેત્ર હવે ઠીક છે. પણ એવું નહીં કે જ્યાં ઘણા ધર્મી અવસ્થા હોય ત્યાં મુનિ રહે તો સારું, ધર્મ પ્રભાવના વધે, એવું મુનિને નહીં વિચારમાં હોય અભિપ્રાયમાં. કે જ્યાં ધર્મી જીવો વધારે હોય, ધર્મની ભાવનાવાળા જીવો વધારે હોય, તે સાધર્મીઓને ઉપદેશ, તે સાધર્મીઓનો આત્મહિત થાય ને શાસનના કાર્યોમાં પ્રોત્સાહનને વૃદ્ધિ થાય, ત્યાં મુનિ સ્થિર થઈને રહે એવું નહીં કાંઈ કે નહીં, એ મુનિની મર્યાદામાં નથી. મુનિને કોઈ ક્ષેત્રનો કોઈ બીજા જીવોનો દ્રવ્યોનો પોતાને જ્ઞાન થયું તો પછી મુનિ પણ પછી લે, પણ પહેલા કુટુંબવાળાને કુટુંબીઓને તો જ્ઞાન આપે ને, એને તો બધા એને તારી દે, એનું તો તરવાનું કામ કરાવ પૂરું કરી લઈએ, પછી વળી મુનિ પણ લે. કાંઈ નહીં, કોઈ દ્રવ્યથી રાગ નથી, કોઈ રાગનો રાગ નથી, રાગનો રાગ નથી, પછી રાગના ફળમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે બહારના, એના સંયોગ વિયોગ છે, એની પકડ તો પછી ક્યાંય રહેવાનો સવાલ રહેતો નથી. એમ ન થાય એને વિસામો કરી લીધો, વિસામામાં કાળ ગાળ્યો, આયુષ પૂરું કરતો જાય છે, મૃત્યુની સમીપ પ્રતિક્ષણે નજીક ને નજીક જતો જાય છે. દુનિયાના આંખથી આ જુદો આંખ છે. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા ત્યારે એમ કહેતા કે દીકરા પ્રત્યે માં જુએ છે ત્યારે એમ જુએ છે કે મારો દીકરો રોજ મોટો થતો જાય છે. એક વર્ષનો થયો, બે વર્ષનો થયો, પાંચ વર્ષનો થયો, 25 વર્ષનો યુવાન થયો, તો કહે છે કે પણ ભાઈ એ આયુષમાં નાનો થતો જાય છે. આમ ઉંમરમાં વધતો જાય છે પણ આયુષમાં એ ઘટતો જાય છે. એ રોજ મૃત્યુની સમીપ ચાલે છે એનો એને વિકલ્પ આવતો નથી, એનો વિચાર નથી આવતો. આત્માર્થી જીવનું એક લક્ષણ છે, અનેક લક્ષણ છે, એમાંથી આ એક લક્ષણ છે કે એને સમયની બહુ કિંમત હોય. એની પાસે જાણે બહુ ઓછો સમય છે અને કામ ઘણું કરવું છે એટલે ફાલતુ સમય એની પાસે નથી. આ એનું એક લક્ષણ છે. 17 વર્ષની ઉંમરે સમ્યક દર્શન ન થયું તો બેનશ્રીને એમ લાગતું હતું કે અરે 70 વર્ષ થઈ ગયા ઉંમરમાં ને જે ધર્મની પ્રાપ્તિ, આત્માની પ્રાપ્તિ નથી, કાલ સવારે 25 થઈ જશે. હજી વિચારધારા ઉપડી વર્ષ બે વર્ષથી છે પણ મોડું થાય છે અને ઝડપથી કામ કરવું જોઈએ એ પ્રકારનું વલણ, પરિણમનમાં એ પ્રકારનું વલણ આવ્યા વિના રહે નહીં. આ પરિસ્થિતિ હોય છે. જે 15 વર્ષે જે સૂજ્યું એ તો બાળપણમાં સૂજી જવું જોઈતું હતું એમ લાગે ત્યાં હજી તો કુમાર અવસ્થા હોય છે, એ પણ મોડું થયું છે એમ લાગે. એ તો ગળસુથીમાં જાણે મળવું જોઈતું હતું. આત્માના સંસ્કાર તો જાણે કોઈ ગળસુથીમાં આપે તો એટલું વહેલું મળવું જોઈએ, આ તો ઘણું મોડું થઈ ગયું છે. એને શીઘ્રતાથી ત્વરાથી કામ કરવાનો જે પ્રકાર આવે છે એના જે ધ્યેય છે એમાં એને નિષ્ફળ થવા દેતો નથી, એનું બહુ સારું લક્ષણ છે. અને જે પ્રમાદમાં કાળ ગાળે છે, ઠીક છે આપણે કરીએ તો છે અને કાંઈક ખાવ નથી કરતા એવું થોડું છે, કાંઈક તો રોજ ને રોજ કાંઈક તો કરીએ છીએ, પછી બીજું શું કરીએ, આપણે શક્તિ છે એટલું કરીએ છીએ. એ છે કે એને મોડું થાય છે એ પ્રકાર ઉપજ્યો નથી, એને વિસામો ત્યાં લીધો છે. જે તે દ્રવક્ષેત્ર કાળ ભાવમાં વિસામો લીધો છે, આખો આત્માને એ ઠગે છે. એ પરમાત્મ પદને ઠગવાની વાત છે. એ પ્રકાર અહીંયા જેને આત્મ પ્રાપ્તિ કરવી છે એને ઉચિત નથી અને અનુકૂળ નથી, એ ધ્યાન દોર્યું છે. આયા ઘણી જગ્યાએ એવા બોલ આવે છે કે જેમાં ધ્યાન દોરે છે, જોજે તું ચાલે છો ધર્મના ક્ષેત્રમાં લાઈન ઠીક કરજે, નહીં તો આખો આત્મા ઠગાય જશે, એવી અનેક વાતો છે.